તારીખ 16/8/1991 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રાંક 39 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 38. મૂળ કેસેટમાં બી સાઇડ બ્લેન્ક છે.
दोनों कार्य एक समय में है, ऊपर से जाना है, इनसे पृथक व अधिक हूँ क्या खेगा. मेरी अपेक्षा से परिणाम स्वयं होते हैं.
उनचालीस
में पत्र પ્રક્રિયા શ્રદ્ધાએ સ્વીકારી થાય તો ત્યારથી એમણે એમ લીધું કે પરિણામ કા કરતા પરિણામ એક કારક લીધો છે, એ કારક એમાં આવી જાય. પરિણામનો કરતા પરિણામ જ છે. પરિણામી મેં તો અપરિણામી વર્તમાનમાં એની પરિપૂર્ણ હું પરિણામનો કરતા નથી. હું તો અપરિણામી હોવાથી પરિણામનો કરતા નથી. કેમ કે મારું સ્વરૂપ તો પરિણામ વર્તમાન છે. મુજબ કુછ કરના કરાના કૃતકૃત્ય સ્વરૂપમાં કઈ કરવા કરાવવાનો પ્રશ્ન નથી. રટણ પુરુષાર્થ જ્ઞાન આદિ સબ પરિણામ હોય. હવે એમનો મૂળ જે પત્ર જેને લખે છે એનો પ્રશ્ન ટુડી પોઈન્ટ ઉપર આપે છે કે રટણ પુરુષાર્થ જ્ઞાન એ તો બધા પરિણામ છે અને હું અપરિણામી છું. એમસે મુજે લાભ હાનિ એમ કરીને એમ કહે છે કે તમે સીધી શ્રદ્ધાના વિષય ઉપર શ્રદ્ધાને લઈ જાઓ. શ્રદ્ધાને તમે સીધી પોતાના વિષય ઉપર લઈ જાઓ. રતન પુરુષાર્થ જે પર્યાયના કાર્યો છે સાધકપણે એ જ્ઞાનનો વિષય છે, એ કોઈ શ્રદ્ધાનો વિષય નથી. આમાં એક વિશેષતા છે કે સાધન જ્ઞાનનો વિષય છે, સાધન શ્રદ્ધાનો વિષય નથી. સાધ્યરૂપ જે આત્મા છે એ શ્રદ્ધાનો વિષય છે, એટલો શ્રદ્ધાનો વિષય. સાધન કોઈ શ્રદ્ધાનો વિષય નથી.
સાધન પર્યાય,
કારણ કે સાધન પર્યાયમાં હોય, પર્યાય સાધનરૂપ થાય, માટે એ શ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધા સાધનનો નકાર કરી દે છે, અથવા તો શ્રદ્ધા સાધનને સ્વીકારતી નથી. શ્રદ્ધા માત્ર શ્રદ્ધા અપેક્ષા એ લઈએ તો પછી જ્ઞાનપૂર્વક શ્રદ્ધાની વાત કરીએ તો બીજો વિષય થઈ ગયો.
એ ગુણની વિશેષતા જે છે
આ જરા અટપટું પડે છે એનું કારણ આ વાત થોડી અટપટી પડે છે. સાધન જ્ઞાનનો વિષય છે એ પણ જ્ઞાનમાં નિશ્ચયનો વિષય નથી, વ્યવહારનો વિષય છે. એ કોઈ સાધન છે પર્યાયનો, બધો વ્યવહારનો વિષય છે, બધો નિશ્ચયનો વિષય નથી. કેમ કે નિશ્ચયનો વિષય છે એ શ્રદ્ધાનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે એટલો જ નિશ્ચયનો વિષય છે, એથી આગળ નિશ્ચયનો વિષય નથી. પછી બે મહિને બે મહિના વિષયને વિરોધ છે. શ્રદ્ધાને જ્ઞાનના વિષયને તો અહીંયા વિરોધ છે, પણ જ્ઞાનમાં ને જ્ઞાનમાં બે મહિના વિષયને વિરોધ છે. આવો વિરોધ હોવા છતાં જે વિરોધ ઘટાડે એને ખંડિત છે. વિરોધ હોવા છતાં અવિરોધ છે. કેવી રીતે અવિરોધ કે પ્રમાણ જ્ઞાનમાં બે નો સમાવેશ થઈ ગયો નિશ્ચયનો વ્યવહાર થઈ ગયો, એમાં પ્રધાનતા નિશ્ચયનો છે. વ્યવહાર કોની પ્રધાનતા છે? નિશ્ચયની પ્રધાનતા છે એમ કહો કે દ્રષ્ટિના વિષયની પ્રધાનતા છે એમ કહેવી. અને એ પ્રધાનતાથી જ વ્યવહાર વ્યવહારના સ્થાને છે. જો એ પ્રધાનતા ન રહીએ તો વ્યવહાર વ્યવહારના સ્થાને નથી. ભલે પાંચમા છઠ્ઠા સંસ્થાનો વ્યવહાર કોઈ પાડતો વ્યવહાર કરે છે, વિચારણા કરવા જેવો વિષય છે કે જો શ્રદ્ધાનો વિષય આટલો મર્યાદિત છે અને શ્રદ્ધાની સાથે જ્ઞાન પ્રમાણ થઈ જાય છે અને જ્ઞાનના વિષયમાં ત્રિકાળી અને ક્ષણિક વિવિપતપણે સુતાપણે ભાસે છે, તો પણ એ યુગપતુંબણું હોવા છતાં પણ નિશ્ચય અને વ્યવહાર બેનો જન્મ એક સાથે પ્રમાણ જ્ઞાનમાં થઈ જાય છે, તો પણ નિશ્ચયની પ્રધાનતા રહે છે અને વ્યવહારને પ્રધાનતા રહે છે. આવી પરિસ્થિતિ તે યથાર્થ પરિસ્થિતિ છે, નહીંતર પરિસ્થિતિમાં કાંઈક ને કાંઈક ગડબડતી આવી ના થતું થતું જરાક સંતુલન ગુમાવ્યું કે બધું થતું ઉપાય સો ટકા બાદ કરવું છે, એક ટકા ન અપાય છે ત્યાં વિપર્યાસ થઈ ગયો. હા, નહીં પણ પ્રમાણમાં તો નિશ્ચય ને વ્યવહાર બે છે જ તે, પછી ન હોય તો એ પ્રશ્ન ક્યાંથી આવે છે? પ્રશ્ન જ નથી, પ્રમાણમાં તો નિશ્ચય ને વ્યવહાર બે થઈને જ પ્રમાણ છે. જે જ્ઞાનનો વિષય નિશ્ચયનો પણ છે અને જે જ્ઞાનનો વિષય વ્યવહારનો પણ છે. નિર્વિકલ્પ દશામાં પહેલું વહેલું પ્રમાણ જ્ઞાન છે, જ્યારે સુધી ઉપયોગ ત્યારે પહેલું વહેલું પ્રમાણ જ્ઞાન છે. એટલે જે પ્રમાણના પક્ષવાળા એમ ફેંકે કે જો સુધોપયોગમાં પ્રમાણ છે ત્યારે અપેક્ષાએ એને શુદ્ધ નહીં પણ કહેવામાં આવે છે, કેમ કે શુદ્ધ નહીંના વિષયભૂત પદાર્થનું એટલે કે શ્રદ્ધાના વિષયભૂત પદાર્થનું ત્યાં અવલંબન લીધું છે, માટે અનુભૂતિને શુદ્ધ નયાત્મિકા કહી છે. 13મો પ્રશ્ન 15મી ગાથા અહીં હવે શુદ્ધ નૈતિક કહે છે, એમ કરીને પાંચે ભાવ લઈ લીધા પાછા બધા સ્પષ્ટતા. એટલે એને શુદ્ધ નૈતિક હોવ સમજીને કોઈ વાંધો નથી, પ્રમાણથી કહો તો પણ વાંધો નથી. એમાં કંઈ મારામારી કરવાનું તો વાંધી રાખશે પણ જ્યારે એ વખતે જ્ઞાન પ્રમાણ અવશ્ય થાય છે, જ્ઞાન શૂન્ય થતા શૂન્ય જ્ઞાન પ્રમાણ જ્ઞાન થાય છે ત્યારે તે જ કાળનો નિર્વિકલ્પ ધ્યાનમાં વ્યવહારનો પણ જન્મ થાય છે અને નિશ્ચયનો પણ જન્મ થાય છે. એક સાથે બંને જન્મે છે, નિશ્ચય અને વ્યવહાર બંને જન્મે. તો પણ નિશ્ચય મુખ્ય રહે છે અને નિશ્ચય મુખ્ય રહે છે એટલું અવલંબન નિશ્ચયનું રહે છે. તો હવે અર્થ શું કરવો? આ રટણ પુરુષાર્થ જે કાંઈ કયો, જે સાધક દશાના અંશો કયો, જે કાંઈ કયો, એનો અર્થ શું કરવો, એને સ્થાન શું આપવું, આ એક વિચારણીય મુદ્દો છે. એ જાણવાનો વિષય છે, અવલંબન કરવાનો નહીં. એ જાણવાનો વિષય છે, અવલંબન કરવાનો નહીં. કોઈ પણ પર્યાય હોય, ચાહે સાધક હોય કે ચાહે સાધ્યની પર્યાય હોય, પણ તે અવલંબનનો વિષય કદી નથી. જોઈએ જાણવાનો અર્થ એટલે જાણેલો પ્રયોજન માન છે, વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજન માન છે. એટલે શું છે કે એ યથા સ્થાનમાં છે કે નહીં એવું એનું જ્ઞાન રહેવું જોઈએ, હોવું જોઈએ અને એવું થાય છે જ્ઞાન, પણ એનું અવલંબન આવતું નથી. પ્રશ્ન શું થાય છે જીવને, મુમુક્ષુ જીવને ક્યાં જોતાવો થાય? જે પુરુષાર્થ રટણ જ્ઞાન દર્શન સંપન્ન દર્શન શૂન્ય જ્ઞાન આ બધા સાધન છે, મોક્ષને પામવા માટેના માર્ગના સાધન છે. એ સંયોગ દર્શન આદિ અધ્યાત્મ પર્યાયનો મહિમા પણ ગ્રંથ ગ્રંથોમાં ગાયો છે, વિશેષતા ગણી જાય છે. બરાબર. એટલે જીવને ભૂલ એ થઈ જાય છે કે એની મુખ્યતામાં એટલું આવી જાય છે કે અવલંબનનો વિશેષ થઈ જાય છે. ત્યારે એ પરિસ્થિતિ ઉલટી થઈ જાય છે, વિપર્યાસ ઉભો થાય છે. અહીંથી વિપર્યાસ ઉભો થાય છે. અધ્યાત્મ દશાના શ્રવણમાં પ્રીતિ રુચિ ઉપજે છે અધ્યાત્મ ભાવ હોવાથી, તો પણ એ અધ્યાત્મ તત્વના વિષયમાં એટલી સાવધાની રાખવી અવશ્ય છે, જરૂરી છે કે અવલંબનનો વિષય ક્યારે નહીં થવો જોઈએ, એટલું વજન ક્યારે નહીં જવું જોઈએ. અવલંબનનો વિષય તો જે શ્રદ્ધાનો વિષય, મુસ્લિમીનો વિષય છે, એટલો જ રહેવો જોઈએ, એની જ મુખ્યતા રહેવી જોઈએ. બાકી બધી ગણતા તો ભૂલ ન થાય અને તો એને અવિરોધપણે રાખવું ગણાય. બાકી તો વિષય વિરોધ છે. કેમ કે હું તો પહેલેથી પરિપૂર્ણ છું, અનાદિથી પરિપૂર્ણ છું, મારે ક્યાં કંઈ કરવું કરાવવાનું રહે છે. હું તો તરત છું સ્વરૂપે કરી. શ્રદ્ધા એમ શ્રદ્ધે છે અને નિશ્ચયને એમ અવલંબીને જાણે છે. અવલંબીને જાણે છે એટલું નહીં, નિશ્ચયની તો આરાધે છે. ખરેખર નિશ્ચયની તો એ વખતે આરાધે છે, પોતાના આરાધ્યને આરાધે છે એ વખતે. પણ આ રાખીને પોતાના નિશ્ચય સ્વરૂપને જેમ છે તેમ એના સ્થાનમાં રાખીને છે. અહીંયા વિરોધ ન થાય તો બરાબર છે, નહીંતર અહીંયા વિરોધ થવાની જગ્યા છે. કેવી રીતે કે રટણ પુરુષાર્થ એ તો સાધન છે, મોક્ષ દુષણ જ્ઞાન એ બધા સાધન છે. એમ છે મુજે લાભ આની નહીં. હવે હું મુજે એટલે કોણ? કે હું એટલે શ્રદ્ધાનો વિષય, હું એટલે નિશ્ચયનો વિષય, એટલો જ હું અહીંયા. એનાથી મને લાભ આની નથી. કેમ કે લાભ આને થવાનો બરાબર સવાલ નથી. હું પૂર્ણ છું, ન તો કોઈ નવો લાભ મેળવવાનો બાકી છે, ન તો કોઈ હાનિ થવાનો એમાં કોઈ અવકાશ એ જગ્યા નથી. માટે એનાથી મને કાંઈ લાભ હાનિ નથી. મારી અપેક્ષા એટલે ત્રિકાળી એવો હું એની જો મારી અપેક્ષા લઉં તો એ રતણ પુરુષાર્થ જ્ઞાન બધું સ્વયં પર્યાયના કાર્ય પર્યાયમાં ક્યાં કરે છે, એ સ્વયં થાય છે. એના કારકો એનામાં છે, મારે કાંઈ લેવા દેવા નથી. એમાં છે નહીં, પોતાના વિષયમાં નથી અને નિશ્ચયની ના વિષયમાં પણ નથી. બિલકુલ સોગાનીજી કે છે એ જ ગુરુદેવ કે છે અને એક આત્મધર્મના પરિણામ આત્મધર્મમાં વાત આવે છે. અને એક મેં શ્રી જીડેલા પ્રવચનનો ટુકડો લીધો છે. 280 ભાવાક્ષેત્રના પ્રવચન ચાર આધાર સૂચા છે. કેમ કે જ્ઞાની તરીકે તો પ્રસિદ્ધનતા છે, લોકો જ્ઞાની તરીકે સ્વીકારશે નહીં કદાચ એવી દહેશત અમને હતી ખરી. ગુરુદેવ માટે વિશ્વાસ હતો, સમાજ માટે તો વિશ્વાસ નહોતો આવતો. એટલે સમાજના માટે એ ચાર વાત અમે નાખી કુદરતે મળી ગઈ. પછી એ ચાર વાત એટલે અમને ઉપસ્થિતિમાં જ અમને આ બે વાત ચારે વાત મળેલી હતી. તો ગુરુદેવે આવી વાત ક્યાં કરી છે પછી સંકલન વખતે નાખી દીધી. ગ્રંથ તો એમના પૂરતો જ બનાવવાની ગુરુદેવ પાસેથી આજ્ઞા લીધી હતી. એમના પત્રો છે અને ચર્ચા છે, સંકલન આપણે આજ્ઞા એટલે કરો. પણ પેલી બાબતમાં તો કંઈ પૂછવાની જરૂર ન હોય. ગુરુદેવના વચનો નાખવામાં તો એ ગુરુદેવની આજ્ઞા લેવાની નથી. એ તો આપણે આપણે મેળે નાખી અને એ હેતુસર નાખી દીધું. આ હેતુ કે સમાજના ગળે મૂકડો ઉતરાવવા માટે મહેનત પડી રહી છે. ગુરુદેવ પણ આમ જ કહે છે, પરમાત્મા પ્રકાશના 63-65 ત્રણ ગાથાના પ્રવચનો, ત્રણ ગાથાના પ્રવચનો એકદમ ગુરુદેવ પ્રવચનમાં યાદ કર્યા છે. ખ્યાલભાઈ હા, 67 ગાથાના પ્રવચનમાં તો યાદ કર્યા છે. ક્યાં ગુરુદેવ લીધું છે? આ શુદ્ધ આત્મા તે પરમ ભાવ છે, શ્રદ્ધાનો જે વિષય છે તે પરમ ભાવ છે, અને કેવળ જ્ઞાન આદિ પર્યાયો પણ અપરમ ભાવ છે. પરમ ભાવની સામે અપરમ ભાવ છે. ગુરુદેવની વાણીમાં તો બહુ બહુ સ્પષ્ટ આવે છે. મેરી અપેક્ષા છે એ સ્વયં હોતે હૈ, મેં અવિચલ હું, પ્રૌઢ છું એટલે અવિચલ હું, મેં અવિચલ હું. ઇન પરિણામો સે વિચલિત નહીં હોતા, ગમે તેવા વિકારી કે અવિકારી પરિણામો થાય, પ્રૌઢમાં વિચલિત પણ થતો સ્વભાવ, ત્રિકાળ સ્વભાવ એક રૂપ રહે છે. ત્રણે કાળે કોઈ કાળે એમાં વિચલિત પણ નથી થતો. બધા જ પરિણામોથી હું પૃથક છું, જુદો છું અને અધિક છું. અપેક્ષા છે મેરે ગર્વ મેં હોતે, આ પ્રમાણની અપેક્ષા લીધી છે. જ્ઞાન પ્રમાણથી જોવામાં આવે તો એ મારા ગર્ભમાં થાય છે, એ જ મારો અવયવ છે. તો ત્યાં વિષય ખરી ગયો, ત્યાં એટલો ત્રિકાળી ન રહ્યો. ત્યાં પ્રમાણના વિષયભૂત જે પદાર્થ છે, ત્રિકાળી વત્તા વિશેષ, સામાન્ય વત્તા વિશેષ, તે થઈને આખો એક સત્તાવાળો પદાર્થ લીધો. તો એ અપેક્ષા એ તો મારા ગર્ભમાં થાય છે, મને જ્ઞાનમાં બરાબર ખ્યાલમાં છે એમ કહે છે. આવી વાત કરું છું ત્યારે પણ મારા જ્ઞાનની તો મને બરાબર ખ્યાલ છે કે અપેક્ષા છે મેરે ગર્ભ મેં હોતે હૈ. મેરે ગર્ભ મેં હોતે એટલે સામાન્યમાં થાય છે એમ ન લેવું, પ્રમાણના વિષયભૂત પદાર્થમાં થાય છે. જુદું કોણ પડે? એ કહે છે મિત્ર વિરોધ પાસે, અહીંયા આપ કહે છે કે મારામાં નથી, એ કહે છે કે મારામાં, એક કહે છે હું પ્રથક છું, વળી કહે છે મારા હાથમાં છું. પણ મારામાં કહેતા અપેક્ષા શબ્દ વાગ્યો કુદરતી ન વાપરે તો વાંધો નથી, એમના જ્ઞાનમાં ચોખ્ખું છે. અહીંયા અપેક્ષા શબ્દ વાગ્યો છે. અપેક્ષા એટલે પ્રમાણ જ્ઞાનની અપેક્ષાથી એ વિષયથી મારા ઘરમાં થાય છે. પણ મેં ઇનમે એક મેક નહીં હોતા, આમાં જે મેં અવતરણ ચિન્હમાં લીધો એ ત્રિકાળ જેવો શ્રદ્ધાનો વિષય નહીં હોતા. આગળ પાછળના વાક્યમાં શ્રદ્ધાનો વિષય સત્ય પ્રમાણનો વિષય કહેતા જાય છે. પણ મેં ઇનમે એક મેક નહીં હોતા એટલે સામાન્ય વિષય સ્વરૂપ થતો નથી. દ્રષ્ટાંત આપે છે કે દર્પણ કા ત્રિકાળ દળ એક સમય કે દર્પણાકાર પર્યાય છે, નહીં રહેતા દળમાં કોઈ પ્રતિબિંબે પડતું નથી અને અપ્રતિબિંબ વગેરેની વાળી દશા પણ એમાં નથી. દર્પણાકાર એક સમયની અવસ્થાથી દર્પણનું દળ નીચે કાચનું દળ જુદી છે, ઉપરની અવસ્થા જુદી છે, ભિન્ન રહેતા હૈ. દોનો કાર્ય એક સમય મેં હૈ, દળ પણ એક જે સમયમાં છે તે જ સમયમાં અવસ્થા છે, અવસ્થા છે તે જ સમયમાં દળ છે. અથવા હું છું ને હું નથી બંને વાત એક સમયમાં છે. હું ત્રિકાળી છું ને એક સમયની પર્યાય રૂપ નથી, અને હું ત્રિકાળી છું ને એક સમયની પર્યાય મારા ગર્ભમાં થાય છે, એ બે કાર્ય એક સમયમાં છે. પ્રમાણ પણ તે જ સમયે પ્રણમે છે, નિશ્ચય પણ તે જ સમયે પ્રણમે છે, વ્યવહાર પણ તે જ સમયે પ્રણમે છે, શ્રદ્ધા પણ તે જ સમયે પ્રણમે, બધા કાર્ય એક સમય. આ વિષય એટલા માટે અઘરો પડે છે. કેવી રીતે બેસાવતો શ્રદ્ધા જ્ઞાનમાં અને વ્યવહાર નિશ્ચયનો મેળ કેવી રીતે બેસાવતો?
જુદા જુદા ગુણોનું જુદી જુદી વિશિષ્ટ પ્રકારનું પરિણામ એક સાથે થાય છે અને એ વાત ન સમજણમાં આવે ત્યારે ઓલા ગુણની વાત ઓલામાં ખસી જાય, ઓલા ગુણની વાત ઓલામાં ખસી જાય.
એટલે વસ્તુ દર્શન નથી ત્યાં બીજું શું છે કે એક જ કંપનીનો માણસ, એક જ જગ્યાએ ખરીદે ને બીજી જગ્યાએ વેચે એમ કેમ? આ વાંધો પડે છે. શું? એક કંપનીના બે કાર્યકરો છે અને એક આત્માના બે અગ્નિ છે. તો કે એક ખરીદીનું કામ કરે છે અને એક વેચાણનું કામ કરે છે, તો પણ એમાં વાંધો શું છે? ખરીદ્યા વગર વેચાણ થવાનું નથી. તો ખરીદનારો ખરીદી અને ખરીદી હોય અને સેલ્સમેન ને વેચાણ હોય, તો એમાં વાંધો શું આવ્યો? બંને ફીને નફો થવાનો છે. સમગ્ર નફો ક્યારે થશે? ખરીદ વેચાણ નું કામ પૂરું થશે એટલે નફો થશે. બરાબર, સાધ્ય નહીં છે એ રીતે છે, એમાં વિરોધ શું છે? પણ ભાઈ, ખરીદ ને વેચાણ તો પરસ્પર વિરુદ્ધ છે, તો ભલે વિરુદ્ધ હોય, એ બે થઈને જ કામ થાય. એક વર્ષે થી કોઈ બી કામ થાય
નહીં.
વિષય તો જ્યાં સુધી સત્પુરુષ ને સંમત ન કરો, ગુરુ ને સંમત ન કરો, તો કોઈ વાત રહેતી છે? પછી તો સંમત કરેલું ન સંમત કર્યા બરાબર, જેટલું સંમત કર્યું હોય એ સંમત કર્યા બરાબર.
હિંમત કરવા વાળી વાત તો પ્રથમ પાત્રતામાં આવી,
એ તો પાત્ર. બીજું શું દેશ રચના મતમાં લીધું, અમુક વાત સંમત કરે અને અમુક વાત સંમત ન કરે ન ચાલે એમ કરી દીધું. બધી ગઈ 99 વાત માને ને એક વાત ન માને, 99% તો ગુરુદેવ ને માને છે ને, 1 તો કોઈ માનતો નવ નહીં, પણ 1,999 માને અને 1 ન માને, એટલે 9,999 તો ચોપડી મૂકવી પડે. પાગલ માણસ 1,000 વાત કરે એમાં 1 જ વાત પાગલ પણ કરે તો શું પ્રશ્ન કરીએ? એનો ભરોસો થાય? શું કે છે કે દર્પણ દર્પણ કા ત્રિકાળી દળ એક સમય થી દર્પણા દર્પણાકાર પર્યાય છે જિંદગી રહેતા હૈ. દોનો કાર્ય એક સમય મેં હૈ, યદિ દળ એક સમય કે આકાર અથવા પર્યાય મેં આ જાય તો ત્રિકાળી પણ કા નાશ હો જાતા હૈ, અથવા ત્રિકાળી ધ્રુવ નિત્ય વસ્તુ મેં અપને અસ્તિત્વ પણે મેં શ્રદ્ધા કી વ્યાપકતા કરકે હી સબ કાર્ય સહજ સ્વભાવ અનુભવ હોને લગતા હૈ. માટે ત્રિકાળી અસ્તિત્વપણામાં શ્રદ્ધાની પર્યાય જ્યારે વ્યાપક થાય વ્યાપે ત્યારે બધા ગુણોના કાર્ય છે યથાસંભવ સમ્યક થવા લાગે છે. સર્વ ગુણાંશ કે સમ્યક તો ત્યારે ઊભું થાય. સબ કાર્ય સહજ સ્વભાવ રૂપ અનુભવ હોને લગતા હૈ. શ્રદ્ધામાં તો વર્તમાન સહી મુજે કુછ નહીં કરના હૈ. શ્રદ્ધામાં શું છે? વર્તમાનમાં માંથી જ અત્યારથી જ મારે કાંઈ કરવાનું રહેતો નથી. એવો હું છું એવા હું પણાથી યથાર્થ અભેદ પ્રતીતિ હોતી, એની પ્રતીતિ જ્યારે થાય છે કે હું આવો છું, ત્યારે ત્યારે જ ચારિત્ર પુરુષાર્થ આદિ કે સબ પરિણામ સહજ હિ મેં ત્રિકાળિકા અનુસરણ કરને લગતે હૈ, બસ શુદ્ધ હોને લગતે હૈ. બીજા ગુણોનું કાર્ય પણ શ્રદ્ધાને અનુસરીને થવા માંડે છે અને ત્યારે જ પર્યાયની સિદ્ધિ થાય. જેટલો પર્યાય શ્રદ્ધાને અનુસર્યા વિનાનો કોઈ ગુણનો બીજી રીતે બહાર જાય છે એ સાધકપણાને અનુકૂળ નથી. જાઓ એ સાધકપણાને અનુકૂળ એટલું બાધક પણ સમજવું. પરિણામો ને ઉલટફેર કરને કે દ્રષ્ટિ અસમ્ય છે. આમાં ક્રમ બદલી જોઈએ. પરિણામમાં ફેરફાર કરવો એટલે એનો ક્રમ તોડવો એટલે ઉલટફેર કરવો એ બુદ્ધિ જ અસમ્ય છે. એ જ્ઞાન છે તે અસમ્ય છે, એ દ્રષ્ટિ છે તે અસમ્ય છે. પીછે ક્રિયા સે જબહી હટ સકતે હૈ, ઈસ ક્રિયા સે જબહી હટ સકતે હૈ, કે એમસે ભિન્ન અપરિણામી વસ્તુ મેં, એટલે કે નિશ્ચલ રૂપ વસ્તુ મેં નિષ્ફળ, પરિણામોના ફેરફારથી ક્યારે જીવ અટકી શકે, હટી શકે, કે પોતાના અપરિણામી વસ્તુ નિશ્ચળ વસ્તુમાં નિશ્ચળતા ધારણ કરે તો નહીં તો પરિણામમાં હખડ દખલ કરવાનો વિકલ્પ આવ્યા વિના પરિણામમાં ફેરફાર કરવાના માથાકૂટમાં ઉતર્યા વગર તું નિશ્ચળ વસ્તુમાં નિશ્ચળ રહે લગાડવાને બદલે અસ્થાનમાં લગાડી દે છે, પછી ભાઈ દુખી નિશ્ચય સ્વસ્થ કા સંગ હોના હિ પૂજ્ય ગુરુદેવ કે સંગ કા ફલ હોના ગુરુ નો પણ અનાદર કરી નાખે અનંતવાર પ્રાપ્તિ થઈ હોવા છતાં સત્સંગની સફળતા તથા સ્વસત નો સંગ થવાનો એ સત્સંગ હતો, બાહ્ય સત્સંગ હતો, તે સ્વસત નો સંગ થાય એવો હતો, ત્યારે ગુરુદેવ પ્રસન્ન થયા એમ ગણું, નહીતર ગુરુદેવ પ્રસન્ન થતા. ગુરુદેવ માં એક વાત જોઈ છે, ગુરુદેવ ની પ્રસન્નતા માં આ વાત જોયેલી છે કે પાત્રતા જોઈ ત્યારે ગુરુદેવ પ્રસન્ન થઈ જતા.
એ પ્રશ્ન પૂછ્યો છે કે મારે આત્માનું મિશન નિર્ણય કરવો છે તો પછી મારે આત્માનું રટણ અને પુરુષાર્થ કેવા પ્રકારે કરવું, આત્માનું રટણ કરતા કરતા મિશન નિર્ણય થશે એવું કંઈક વિચાર્યું છે, એને કેવા પ્રકારનું રટણ કરવું, સ્વરૂપને રટણ કરવું પણ કેવા પ્રકારે કરવું, સ્વરૂપનો પુરુષાર્થ કરવો પણ કેવા પ્રકારે કરવો, કિસ પ્રકાર હોના ચાહીએ લિખા તો અપને અસ્તિત્વ થી યથાર્થ સમજ ને સભી બાતે ગર્ભિત હૈ, પોતાના સ્વરૂપ અસ્તિત્વ નો જે યથાર્થ સમજણ કરવો, કેમ કે જેને તો જ્ઞાન ની ફરિયાદ છે ને એ કઈ પેલા સમજ થી વાત લીધી છે, અસ્તિત્વ નો સ્વીકાર એ શ્રદ્ધા ની વાત છે, સમજ છે એ જ્ઞાન ની ફરિયાદ, નિર્ણય જે કરવો નિશંક નિર્ણય જ્ઞાન ની ફરિયાદ છે, માટે સમજ શબ્દ નો ઉપયોગ કર્યો.